फरजियात प्रारंभिक कथन। फरजियात प्रारंभिक कथन एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે અંગ્રેજી સાહિત્યના આકાશમાં એક એવા તારાની સફર કરીશું જે તેના પ્રકાશનના, એમ કહીએ કે લગભગ 250 વર્ષ પછી પણ, તેના અનોખા તેજ અને અંધકારથી વાચકોને અચંબિત કરે છે, એમિલી બ્રોન્ટેની એકમાત્ર પણ અમર નવલકથા વુધરિંગ હાઇટ્સ।
ખરેખર એવી કૃતિ જેણે વિક્ટોરિયન યુગની સાહિત્યિક અને સામાજિક સંવેદનાઓના મૂળિયા હલાવી નાખ્યા હતા। એમિલી બ્રોન્ટે એટલે 1818 થી 1848 સુધીનું એમનું જીવન યોર્કશાયરના એ વેરાન, જંગલી પણ રમણીય મૂર્સ એટલે ઘાસના મેદાનો પર ઉછર્યા હતા। એ પર્યાવરણની જે એકલતા અને અદમ્યતા છે ને, એમના વ્યક્તિત્વમાં અને પછી આ નવલકથાના કણેકણમાં વણાયેલી છે।
અને એ પણ રસપ્રદ વાત છે કે જ્યારે આ કૃતિ 1847માં એલિસ બેલ નામના પુરુષ ઉપનામ હેઠળ પ્રગટ થઈ, ત્યારે મોટાભાગના સમીક્ષકો એને સમજી જ ન શક્યા।
હા, એમને આ કથાની ઉત્કટતા, પાત્રોની નૈતિક જટિલતા અને પેલી બંધારણીય રચના, એ બધું કદાચ પચાવવું અઘરું લાગ્યું હશે।
બરાબર, એટલે જ અણગઢ, ઘૃણાસ્પદ, વિચિત્ર જેવા શબ્દો વપરાયા। આટલી બધી તીવ્ર પ્રતિક્રિયા કેમ આવી હશે?
કારણ કે એમ સમજો કે બ્રોન્ટે સમાજના જે સ્વીકૃત માળખા હતા, જે નૈતિકતાના બંધનો હતા, એને પડકારી રહ્યા હતા। એમની શૈલી પણ કંઈ પરંપરાગત નહીં હતી,
એટલે વાર્તા સીધી રીતે નથી કહેવાતી।
હા, બિલકુલ નહીં। એ બે કથાકારો, એક પેલો ભાડુઆત મિસ્ટર લોકવુડ અને ઘરની જૂની નોકરાણી નેલી ડીન, એમના મારફતે ટુકડે ટુકડે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલા ખાતી રજૂ થાય છે, અને આપણે ફ્રેમ નેરેટિવ કહી શકીએ।
એટલે મુખ્ય કથા એક બાહ્ય કથાના માળખામાં,
હા, જે વાચકને સતત યાદ અપાવે કે આ કોઈ એક વ્યક્તિનું નિરપેક્ષ સત્ય નથી, પણ કોઈકની દ્રષ્ટિથી જોવાયેલી ઘટનાઓ છે। નેલી ડીન કેટલી વિશ્વસનીય છે એ પણ એક પ્રશ્ન રહે છે।
બરાબર, તો ચાલો આજે આ જટિલ અને ભેદી દુનિયામાં ઊંડા ઉતરીએ। આપણે તેના મુખ્ય પાત્રો, ખાસ કરીને કેથરીન અર્નશો અને હિથક્લિફ, તેમના એ તીવ્ર પ્રેમ, પેલો ભયાનક પ્રતિશોધ અને તેમના નિર્ણયોની પેઢીઓ પર જે અસર પડી, એને સમજવાનો પ્રયત્ન કરીશું।
અને હા, પેલી બે જગ્યાઓ વુધરિંગ હાઇટ્સ, જે જાણે પ્રકૃતિની અદમ્ય શક્તિનું પ્રતીક છે, અને થ્રશક્રોસ ગ્રીન્જ, જે સંસ્કારી પણ કલાચ થોડો કૃત્રિમ એવો સમાજ, એ બે વચ્ચેનો સતત સંઘર્ષ પણ જોવાનો છે।
તો કથાની શરૂઆત ક્યાંથી થાય છે?
કથાનો પ્રારંભ થાય છે 1801માં, જ્યારે પેલો શહેરી સભ્યતાથી કંટાળીને કંઈક અંશે એકાંતવાસી બનેલો મિસ્ટર લોકવુડ થ્રશક્રોસ ગ્રીન્જ ભાડે રાખીને પોતાના મકાન માલિક મિસ્ટર હિથક્લિફને મળવા વુધરિંગ હાઇટ્સ જાય છે।
વુધરિંગ હાઇટ્સ, ત્યાંનું વાતાવરણ કેવું છે?
અરે, એ ઘરનું વાતાવરણ જ કંઈક અજીબ છે। ઠંડુ, જરાય આવકારદાયક નહીં, અને ત્યાં રહેતા લોકો પણ એટલા જ રહસ્યમય અને કઠોર, જાણે કોઈ શ્રાપિત જગ્યા હોય એવું લાગે।
અને લોકવુડને ત્યાં જે અનુભવ થાય છે, એ તો ખરેખર ડરાવણો છે નહીં, પેલી બારી પાસે? હા, બિલકુલ।
રાત્રે તેને બહારની બારીથી આવતો એક ઠંડો હાથ અને કેથરીનના નામનો, જાણે ભૂતનો અવાજ સંભળાય છે, જે અંદર આવવા વિનંતી કરે છે। આ અનુભવ તેને હચમચાવી દે છે,
એટલે એની જિજ્ઞાસા જાગે છે।
બરાબર, પછી તે નેલી ડીન, જે હવે થ્રશક્રોસ ગ્રેન્જમાં કામ કરે છે, પણ જેણે વુધરિંગ હાઇટ્સના 3 દાયકા જોયા છે, તેને આ ઘર અને તેના વિચિત્ર માલિકના ઇતિહાસ વિશે પૂછે છે।
અને ત્યાંથી શરૂ થાય છે નેલીની કહાની?
હા, ત્યાંથી નેલીની સ્મૃતિઓનો પ્રવાહ વહેવા માંડે છે, જે આપણને લગભગ 30 વર્ષ પાછળ લઈ જાય છે। તે કહે છે કે વુધરિંગ હાઇટ્સના તત્કાલીન માલિક દયાળુ પણ કંઈક અંશે વિચિત્ર સ્વભાવના મિસ્ટર અર્નશો લિવરપૂલ શહેરની ગલીઓમાંથી એક અનાથ, શ્યામવર્ણા અને જીપ્સી જેવા દેખાતા બાળકને લઈ આવે છે।
ક્યાંથી આવ્યો, કોણ હતો, કશું જ ખબર નહીં,
કશું જ નહીં। મિસ્ટર અર્નશો તેને હિથક્લિફ નામ આપે છે, બસ એટલું જ।
પણ આ અજાણ્યા બાળકનું આવવું ઘરમાં શાંતિ તો નહીં જ લાવ્યો હોય, ખાસ કરીને મિસ્ટર અર્નશોના પોતાના દીકરા માટે?
ના, જરાય નહીં। મિસ્ટર અર્નશોનો સ્નેહ હિથક્લિફ તરફ વધુ પડતો ઢળે છે, જે તેમના પોતાના પુત્ર હિન્લીમાં ઈર્ષ્યા અને તિરસ્કારની જ્વાળા ભડકાવે છે, અને કદાચ આ જ અન્યાયની શરૂઆત હતી જે ભવિષ્યના વિનાશનું કારણ બની.
કારણ કે પિતાનો પક્ષપાત તો દેખીતો હતો.
હા, જો કે મિસ્ટર અર્નશોની પુત્રી ચંચળ અને જિદ્દી કેથરીન શરૂઆતમાં થોડો અણગમો બતાવે છે, પણ પછી હીથક્લિફમાં પોતાનો આત્મિક સાથી શોધી લે છે.
એમ કેવી રીતે?
બંને બાળકો પેલા મૂર્સના વિશાળ પટ પર મુક્તપણે વિહરે છે. સમાજના બંધનો તોડીને એક એવો સંબંધ બાંધે છે જે લગભગ આત્માના સ્તરનો, અતૂટ અને અદમ્ય હોય છે. જાણે બે જંગલી ફૂલ એકબીજા સાથે વીંટળાઈ ગયા હોય એવો ગાઢ સંબંધ.
પણ આ મુક્ત અને કુદરતી સંબંધ પર સામાજિક વાસ્તવિકતાનો પડછાયો તો પડ્યો જ હશે ને, ખાસ કરીને મિસ્ટર અર્નશોના મૃત્યુ પછી.
બિલકુલ, એમના મૃત્યુ પછી હિન્ડલી વુધરિંગ હાઇટ્સનો માલિક બને છે અને તે હીથક્લિફ પર પોતાનો બધો રોષ ઠાલવે છે. એનું ભણતર બંધ કરાવી દે છે, એને નોકરની સ્થિતિમાં ધકેલી દે છે અને સતત અપમાન કરીને જાણે તેની ઓળખ જ છીનવી લે છે. એક રાજકુમાર જેવો છોકરો રંક બની જાય છે.
આ તો બહુ ખરાબ થયું.
હા, અને આ પરિસ્થિતિ કથામાં એક નિર્ણાયક વળાંક લાવે છે. એક રાત્રે કેથરીન અને હીથક્લિફ જાસૂસી કરવા નજીકના થ્રશક્રોસ ગ્રેન્જ પહોંચે છે, જે લિન્ટન પરિવારનું ઘર છે. શ્રીમંત, સુસંસ્કૃત, ભદ્ર.
ઓ, પેલું બીજું ઘર.
હા, ત્યાં કેથરીનને તેમનો કૂતરો કરડે છે અને તેને સારવાર માટે 5 અઠવાડિયા સુધી ત્યાં રોકાવું પડે છે. આ સમયગાળો કેથરીન માટે એમ કહીએ કે પરિવર્તનકારી સાબિત થાય છે.
કેવી રીતે?
તે લિન્ટન ભાઈ બહેન એડગર અને ઇઝાબેલા અને તેમના સુઘડ, શાંત અને સંસ્કારી જીવનથી ખૂબ પ્રભાવિત થાય છે.
એટલે જ્યારે તે પાછી ફરે છે ત્યારે તે બદલાઈ ગયેલી હોય છે.
ફક્ત શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ. હવે તે એક લેડી બની ગઈ છે અને તેનું આ રૂપાંતર હીથક્લિફ સાથેના તેના સંબંધમાં એક ઊંડી તિરાડ પાડે છે.
હવે એની સામે પસંદગી આવી ગઈ.
બરાબર. એક તરફ હીથક્લિફ, જે તેના અસ્તિત્વનો જ ભાગ છે, જંગલી ઉત્કટ પ્રેમનું પ્રતીક, અને બીજી તરફ એડગર લિન્ટન, જે સામાજિક સ્વીકૃતિ, સ્થિરતા અને સભ્યતાનું પ્રતીક છે. આ પસંદગી તેના જીવનનો સૌથી મોટો સંઘર્ષ બની જાય છે.
અને એ સંઘર્ષની પરાકાષ્ઠા આવે છે પેલી પ્રસિદ્ધ વાતચીતમાં નેલી સાથે.
હા, કેથરીનનો નેલી સમક્ષનો એ એકરાર. તે સ્વીકારે છે કે તે એડગર લિન્ટન સાથે લગ્ન કરવા જઈ રહી છે કારણ કે તે તેને સામાજિક ઉન્નતિ આપશે. પણ
એ જ શ્વાસે કહે છે કે એનો આત્મા તો હીથક્લિફ સાથે જોડાયેલો છે. પેલી અમર પંક્તિઓ,
વોટ એવર આર સોલ્સ આર મેડ ઓફ, હિઝ એન્ડ માઇન આર ધ સેમ, અને આઈ એમ હીથક્લિફ. પ્રેમની આનાથી વધુ તીવ્ર અભિવ્યક્તિ શું હોઈ શકે?
પણ ત્યાં જ પેલી ભયાનક ગેરસમજ થાય છે નહીં?
હા, એ જ તો કરુણતા છે. કેથરીન એ પણ કહે છે કે હીથક્લિફની વર્તમાન સામાજિક સ્થિતિને કારણે તેની સાથે લગ્ન કરવા એ તેના માટે અપમાનજનક ગણાશે. અને દુર્ભાગ્યે છુપાઈને આ વાતચીત સાંભળતો હીથક્લિફ ફક્ત આટલો જ ભાગ સાંભળે છે.
ઓ, ફક્ત અપમાનજનકવાળો ભાગ? એણે પેલું પ્રેમનું ઊંડાણ ન સાંભળ્યું?
ના, બસ કેથરીનનો દેખીતો અસ્વીકાર જ એના કાને પડે છે. ભાંગી પડેલો અને અપમાનિત થયેલો તે જ રાત્રે વુધરિંગ હાઇટ્સ છોડીને ચાલ્યો જાય છે. એક અધૂરી સાંભળેલી વાત અને કેટલો મોટો વિનાશ નોતર્યો એણે.
કેટલા સમય માટે જાય છે?
3 વર્ષ. 3 વર્ષના અજ્ઞાતવાસ પછી હીથક્લિફ પાછો ફરે છે, પણ હવે તે પેલો અભાણ મજૂર જેવો યુવાન નથી.
તો કેવો બનીને આવે છે?
તે એક ધનવાન, દેખાવે સંસ્કારી અને રહસ્યમય સજ્જન તરીકે પાછો આવે છે, પણ તેની આંખોમાં પ્રેમ નહીં, વેરની આગ સળગી રહી છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે બદલો, દરેક વ્યક્તિ પાસેથી જેણે તેને દુઃખ પહોંચાડ્યું છે.
અને શરૂઆત કોનાથી કરે છે? હિન્ડલીથી?
હા, હિન્ડલીથી, જેણે તેનું બાળપણ છીનવી લીધું હતું. તે હિન્ડલીની દારૂ અને જુગારની નબળાઈનો બરાબર ફાયદો ઉઠાવે છે, તેને આર્થિક રીતે સાવ પાયમાલ કરી દે છે અને આખરે તેનું ઘર વુધરિંગ હાઇટ્સ પોતાના નામે કરી લે છે. કેટલું વક્ર અને નિર્દયી પ્રતિશોધ!
અરે બાપરે! અને એડગર લિન્ટનનું શું?
એડગર લિન્ટન, જેણે તેની કેથરીન સાથે લગ્ન કર્યા છે, તેને માનસિક પીડા આપવા માટે તે એડગરની નાજુક અને ભોળી બહેન ઇઝાબેલાને પોતાના મોહપાશમાં ફસાવે છે.
પ્રેમનું નાટક કરીને.
હા, ઇઝાબેલા હિથક્લિફના રોમેન્ટિક દેખાવ પર મોહી પડે છે અને તેની સાથે ભાગી જઈ લગ્ન કરી લે છે. પણ લગ્ન પછી હિથક્લિફ તેનું અસલી ક્રૂર સ્વરૂપ બતાવે છે. તે ઇઝાબેલાનું શારીરિક અને માનસિક શોષણ કરે છે, તેની બધી ભ્રમણાઓ તોડી નાખે છે, જાણે પ્રેમનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો.
આ બધું કેથરીન પર શું અસર કરે છે? હિથક્લિફનું પાછા આવવું એના આ કારનામાં.
કેથરીનના જીવનમાં ફરીથી તોફાન મચી જાય છે. તે એડગાર સાથે પરણેલી છે, ગર્ભવતી છે, પણ તેનું હૃદય હજુ હિથક્લિફ માટે ધબકે છે. આ આંતરિક સંઘર્ષ તેને શારીરિક અને માનસિક રીતે તોડી નાખે છે.
એમની છેલ્લી મુલાકાત કેવી હોય છે?
અત્યંત તીવ્ર, આરોપો અને પશ્ચાતાપથી ભરેલી. હિથક્લિફ કહે છે પેલું વાક્ય, આઈ હેવ નોટ બ્રોકન યોર હાર્ટ, યુ હેવ બ્રોકન ઇટ, એન્ડ ઇન બ્રેકિંગ ઇટ યુ હેવ બ્રોકન માઇન. મેં તારું હૃદય નથી તોડ્યું, તે પોતે જ તોડ્યું છે, અને તેને તોડવામાં તે મારું પણ તોડ્યું છે. કોણ સાચું, કોણ ખોટું, એ કહેવું જ મુશ્કેલ બની જાય છે.
અને પછી
આ ભાવનાત્મક ઉથલપાથલ પછી કેથરીન એક પુત્રીને જન્મ આપે છે, જેને પણ કેથરીન, ટૂંકમાં કેથી નામ અપાય છે.
બીજી કેથરીન?
હા, અને જન્મ આપ્યાના થોડા જ કલાકોમાં તે મૃત્યુ પામે છે.
કેથરીનનું મૃત્યુ હિથક્લિફ માટે તો આ સર્વનાશ જેવું જ હશે.
બિલકુલ, તેનું દુઃખ એટલું પ્રચંડ છે કે તે પ્રેમમાંથી વેર તરફ અને હવે વેરમાંથી એક વિચિત્ર ભૂતિયા વડગાળ તરફ ધકેલાય છે. તે કેથરીનની કબર પાસે જઈને તેના આત્માને વિનવે છે, શ્રાપ આપે છે કે તે તેને શાંતિથી જીવવા ન દે, ભૂત બનીને પણ તેની સાથે રહે. પેલું ભયાવહ આક્રંદ, બી વિથ મી ઓલવેઝ, ટેક એની ફોર્મ, ડ્રાઈવ મી મેડ, હંમેશા મારી સાથે રહેજે, કોઈ પણ સ્વરૂપ લે, મને પાગલ કરી દે, પ્રેમનું આવું ભયાનક અને પીડાદાયક રૂપ ભાગ્યે જ જોવા મળે છે.
એટલે વાર્તા અહીં પૂરી નથી થતી, હવે બીજી પેઢીની વાત આવે છે.
હા, હવે કથાનો દોર બીજી પેઢીના હાથમાં આવે છે. મુખ્ય પાત્રો છે નાની કેથી, કેથરીન અને એડગરની પુત્રી, જે થ્રશક્રોસ ગ્રેન્જમાં ઉછરે છે. હેરિટન અનશો, હિન્લીનો પુત્ર, જેને હિથક્લિફે વુધરિંગ હાઇટ્સમાં લગભગ જંગલી, અભણ અને અસંસ્કૃત બનાવી દીધો છે. અને લિન્ટન હિથક્લિફ.
લિન્ટન હિથક્લિફ, એ કોણ?
એ હિથક્લિફ અને ઇઝાબેલાનો બીમાર, નબળો અને ચીડચીડિયો પુત્ર.
ઓ, મતલબ હિથક્લિફનો બદલો હજુ ચાલુ જ છે.
હા, અધૂરો છે. તે હવે આ નિર્દોષ બાળકોનો ઉપયોગ પોતાના અંતિમ ધ્યેય, બંને પરિવારોનો સંપૂર્ણ વિનાશ અને બંને મિલકતો પર કબજો માટે કરે છે.
કેવી રીતે?
તે હેરિટનને એના પિતા હિન્ડલીના કર્મોની સજા આપે છે, તેને જ્ઞાન અને સંસ્કારથી વંચિત રાખીને પોતાની જેવી જ સ્થિતિમાં મૂકી દે છે. જાણે ઇતિહાસનું પુનરાવર્તન, પણ ઉલટી રીતે.
અને નાનકેથીનું શું?
એના પર તો એનો સૌથી મોટો દાવ હોય છે. તે ષડયંત્ર રચીને, ડરાવી ધમકાવીને કેથીને પોતાના નમાલા અને બીમાર પુત્ર લિન્ટન સાથે પરણાવે છે.
શું કામ? એનો ઈરાદો શું છે?
ઈરાદો સ્પષ્ટ છે. એડગરના મૃત્યુ પછી થ્રશક્રોસ ગ્રેન્જની મિલકત લિન્ટન દ્વારા તેને મળે, અને લિન્ટનના મૃત્યુ પછી તે કાયમ માટે તેની થઈ જાય.
અને એ સફળ થાય છે?
હા, તે પોતાની યોજનામાં સફળ પણ થાય છે. એડગર અને લિન્ટન બંને મૃત્યુ પામે છે, અને હિથક્લિફ બંને ઘરોનો એકમાત્ર માલિક બની જાય છે. કેથી અને હેરિટન તેની દયા પર જીવતા કેદીઓ જેવા બની જાય છે. બદલાની આગ જાણે બધું ભસ્મ કરી ચૂકી હોય તેવું લાગે છે.
પણ શું, નફરત અને વેરનું આ ચક્ર ક્યારેય અટકશે નહીં? કંઈક આશા જેવું નથી?
અહીં વાર્તા એક આશાનો મોડ લે છે. વુધરિંગ હાઇટ્સના એ જુલમી વાતાવરણમાં કેથી અને હેરિટન વચ્ચે ધીમે ધીમે એક સંબંધ વિકસે છે.
એ કેવી રીતે શક્ય બને? શરૂઆતમાં તો કેથી હેરિટનને તિરસ્કારતી હશે ને, એના અભણપણા માટે.
હા, શરૂઆતમાં કેથી પોતાની માતાની જેમ જ હેરિટનના અભણ અને અણઘડ વર્તનથી તેને તિરસ્કારે છે. પણ પછી તે તેના અપમાનિત દેખાવ પાછળ છુપાયેલા ગૌરવ અને શીખવાની ઝંખનાને ઓળખે છે.
અને એ ઓળખ કંઈક બદલાવ લાવે છે?
એ જ પરિવર્તનની શરૂઆત બને છે. કેથી, જે પોતે પણ હિથક્લિફના અત્યાચારનો ભોગ બનેલી છે, તે હેરિટનને ગુપ્ત રીતે વાંચતા લખતા શીખવે છે. તેમના વચ્ચેનો શરૂઆતનો સંઘર્ષ ધીમે ધીમે સહાનુભૂતિ, સમજણ અને અંતે કોમળ પ્રેમમાં પરિણમે છે.
આ પ્રેમ પહેલી પેઢીના પ્રેમ જેવો નથી લાગતો?
ના, બિલકુલ નહીં. આ પ્રેમ પ્રથમ પેઢીના જ્વલંત, સ્વાર્થી અને વિનાશક પ્રેમ જેવો નથી. તે ધીરજ, ક્ષમા અને પરસ્પર વિકાસ પર આધારિત છે, જાણે ઉજ્જળ ધરતી પર કોઈ ફૂલ ખીલી રહ્યું હોય.
આ યુવાન જોડીના ઉભરતા પ્રેમને જોઈને હીથક્લિફ પર શું અસર થાય છે? શું એના પથ્થર જેવા દિલમાં કોઈ ફેર પડે છે?
ફેર તો પડે છે, પણ કદાચ આપણે ધારીએ તેવો નહીં. હીથક્લિફને કેથી અને હેરેટિનમાં પોતાની અને કેથરીનની યુવાનીનું પ્રતિબિંબ દેખાય છે, ખાસ કરીને તેમની આંખોમાં એની કેથરીન દેખાય છે.
અને એ એને વિચલિત કરે છે?
હા, તેના બદલાની ભાવના, જે તેનું એકમાત્ર જીવન ધ્યેય હતું, તે હવે નબળી પડવા લાગે છે. તેની ક્રૂરતા ઓછી નથી થતી, પણ તેનું ધ્યાન હવે બદલામાંથી હટીને તેની એકમાત્ર પ્રિય કેથરીન તરફ વધુને વધુ ખેંચાય છે. જાણે એનું જુસ્સો એને સંપૂર્ણપણે ઘેરી લે છે.
એટલે એ આ દુનિયાથી પર થવા લાગે છે.
બરાબર. તેનો વળગાડ હવે કેથરીન પ્રત્યે પરાકાષ્ઠાએ પહોંચે છે. તે ખાવા પીવાનું લગભગ છોડી દે છે. કલાકો સુધી કેથરીનના આત્મા સાથે વાતો કરતો હોય તેમ ભટકે છે. તે નેલીને કહે છે કે તે મુક્તિની ખૂબ નજીક છે.
અને પછી એનું મૃત્યુ થાય છે.
હા, થોડા દિવસોની આવી તીવ્ર માનસિક સ્થિતિ પછી તે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવે છે. બારી ખુલ્લી હોય છે, વરસાદની વાછટ તેના ચહેરા પર હોય છે, અને તેના હોઠ પર એક વિચિત્ર, વિકરાળ પણ જાણે આનંદિત સ્મિત હોય છે.
એના મૃત્યુનું રહસ્ય પણ અકબંધ રહે છે. આત્મહત્યા, કુદરતી મૃત્યુ કે પેલું આત્મિક મિલન?
હા, બ્રોન્ટે એ પ્રશ્ન વાચક માટે ખુલ્લો છોડી દે છે. પણ તેના મૃત્યુ સાથે વુધરિંગ હાઇટ્સ પર વર્ષોથી છવાયેલો અંધકાર અને તોફાનનું વાદળ જાણે વિખેરાવા લાગે છે.
આટલી જટિલ અને બહુસ્તરીય કથા, એના મુખ્ય વિષયો કયા ગણાવી શકાય?
ઘણા ઊંડા વિષયો છે. એક તો પ્રેમ અને વળગાળ વચ્ચેની પેલી પાતળી ભેદરેખા, પછી પ્રતિશોધની સ્વવિનાશક પ્રકૃતિ, પેલો પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનો સંઘર્ષ, વુધરિંગ હાઇટ્સ વિરુદ્ધ થ્રશક્રોસ ગ્રેન્જ, અને હા, સામાજિક વર્ગભેદ અને અન્યાયના પરિણામો, આ બધું જ અહીં કેન્દ્રમાં છે.
અને પેલું ગોથિક વાતાવરણ, ભૂત, પ્રેત, ડરાવણા સ્વપ્નો, ભેદી મકાનો અને પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ, એ માત્ર વાતાવરણ ઊભું કરવા માટે જ છે કે એનું કોઈ ગહન અર્થ પણ છે?
ના ના, એ માત્ર શણગાર નથી. આ ગોથિક તત્વો, એટલે કે ભય, રહસ્ય, અતાર્કિકતા, અલૌકિક ઘટનાઓનો ઉપયોગ, એ પાત્રોની આંતરિક દુનિયા, તેમના અતૃપ્ત જુસ્સાઓ અને માનસિક અંધાધૂંધીનું બાહ્ય પ્રતિબિંબ છે. એ બતાવે છે કે માનવ મનના ઊંડાણમાં કેવા તોફાનો છુપાયેલા હોઈ શકે છે.
અને આપણે વાત કરી હતી ને કે આખી વાર્તા નેલી ડીન અને લોકવુડ જેવા કથાકારો દ્વારા કહેવાય છે, એમના પર કેટલો ભરોસો કરી શકાય?
એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. બ્રોન્ટે આપણને કોઈ એક સર્વજ્ઞ કથાકાર નથી આપતા. આપણને જે મળે છે તે ફિલ્ટર થયેલી વ્યક્તિગત દ્રષ્ટિકોણથી રંગાયેલી વાર્તા છે. નેલીની પોતાની પસંદ, નાપસંદ, એની પોતાની મર્યાદાઓ, એ બધું વાર્તાને રંગે છે.
એટલે કથા વધુ વાસ્તવિક અને જટિલ બને છે, કારણ કે જીવનમાં પણ આપણને ક્યારે સંપૂર્ણ સત્ય નથી મળતું, ખરું ને?
બરાબર.
તો અંતે આ કથા આપણને શું શીખવે છે? આટલા વર્ષો પછી પણ તે શા માટે આટલી પ્રસ્તુત છે?
કદાચ એ શીખવે છે કે પ્રેમ અને નફરત બંને માનવ અસ્તિત્વની પ્રબળ શક્તિઓ છે, અને જ્યારે સામાજિક અન્યાય અને અંગત પીડા આ શક્તિઓ સાથે ભળે છે, ત્યારે તેના પરિણામો કેટલા વિનાશક હોઈ શકે છે પેઢીઓ સુધી.
પણ સાથે સાથે કેથી અને હેરિયટની કથા એ પણ દર્શાવે છે કે ક્ષમા, કરુણા અને શિક્ષણ દ્વારા નફરતના એ વારસાને તોડી શકાય છે, નવી શરૂઆત શક્ય છે.
બિલકુલ. અને કદાચ એટલે જ આ કથા આજે પણ આપણને સ્પર્શે છે, કારણ કે તે માનવ સ્વભાવના સૌથી અંધકારમય અને સૌથી ઉજ્જવળ બંને પાસાને ખૂબ જ નિર્ભયતાથી ઉજાગર કરે છે.
તો વિચારવા જેવો પ્રશ્ન એ રહી જાય છે કે જો કેથરીને સમાજની પરવા કર્યા વિના હીથક્લિફને પસંદ કર્યો હોત, તો શું આ વિનાશ ટાળી શકાયો હોત? કે પછી તેમના જેવા બે પ્રચંડ વ્યક્તિત્વોનું મિલન પણ એક અલગ પ્રકારના તોફાનને જન્મ આપત? એ વિચારવા જેવું ખરું.
ફરજિયાત સમાપન પંક્તિ.
ફરજિયાત સમાપન પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.